એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌ શ્રોતાઓનું. આજે આપણે એટલે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ, બ્રાન્ડિંગ. હવે જુઓ, લોગો, નામ, જાહેરાતો, આપણે સતત આ બધાથી ઘેરાયેલા તો હોઈએ જ છીએ.
હા, બધી જગ્યાએ.
પણ સવાલ એ છે કે શું આ બધું એટલું જ છે, કે પછી એનું આજના વ્યાપારમાં અરે આપણી સંસ્કૃતિમાં પણ કંઈક ઊંડું મહત્વ છે. આજે આપણે આ જ સમજવાનો પ્રયત્ન કરીશું.
બિલકુલ. અને આ સમજવા માટે આપણે રોબર્ટ એમ ગ્રાન્ટના વિચારોનો આધાર લઈશું. ગ્રાન્ટ જો કોઈ સામાન્ય માર્કેટિંગ ગુરુ નથી હો.
હા હા, એ મેં સાંભળ્યું છે.
તેઓ તો વ્યૂહાત્મક સંચાલન એટલે કે સ્ટ્રેટેજિક મેનેજમેન્ટના પ્રોફેસર છે, અને એટલે જ એમનો દૃષ્ટિકોણ અલગ છે. એ બ્રાન્ડિંગને માર્કેટિંગની કોઈ ટ્રિક નહીં, પણ એક બહુ જ મહત્વની વ્યૂહાત્મક સંપત્તિ ગણે છે.
વ્યૂહાત્મક સંપત્તિ એટલે કે સ્ટ્રેટેજિક એસેટ.
હા, એમનો ભાર બ્રાન્ડની ભૂમિકા શું છે, મતલબ એ શું કામ કરે છે, અને એનું ધ્યેય શું છે એટલે કે કંપની માટે એ શું સિદ્ધ કરે છે, એના પર છે.
અને આ વિષય મને લાગે છે આજે બહુ જ જરૂરી છે, કારણ કે બ્રાન્ડ્સ આપણી પસંદગીઓ પર, આપણા વિશ્વાસ પર, અરે આપણી પોતાની ઓળખ પર પણ ઊંડી અસર કરે છે, ખરું ને?
ચોક્કસપણે. તો ચાલો શરૂ કરીએ. ગ્રાન્ડના દ્રષ્ટિકોણથી સમજીએ કે આ બ્રાન્ડિંગનું તંત્ર ખરેખર ચાલે છે કેવી રીતે.
તો પહેલા લેખક વિશે થોડી વાત કરી લઈએ, રોબર્ટ એમ ગ્રાન્ટ.
હા, જેમ મેં કહ્યું, ગ્રાન્ટ સ્ટ્રેટેજિક મેનેજમેન્ટના ક્ષેત્રમાં મોટું નામ છે. એમણે જ્યોર્જટાઉન યુનિવર્સિટી, લંડન બિઝનેસ સ્કૂલ અને મિલાની પ્રખ્યાત બોકોની યુનિવર્સિટી જેવી ટોચની સંસ્થાઓમાં ભણાવ્યું છે.
ઓકે.
એમનું કામ એકેડેમિક વર્તુળોમાં અને કોર્પોરેટ દુનિયામાં બંને જગ્યાએ ખૂબ જ માન પામેલું છે.
એટલે એમની ખાસ વાત શું છે, એમનો અભિગમ કેમ અલગ પડે છે?
માર્કેટિંગના ચશ્માથી નથી જોતા.
ના,
એને અર્થશાસ્ત્ર અને વ્યૂહરચના એટલે કે ઇકોનોમિક્સ અને સ્ટ્રેટેજીના દ્રષ્ટિકોણથી જુએ છે.
અચ્છા.
એમનો સવાલ એ નથી કે લોગો કેટલો સુંદર છે, પણ એ છે કે આ બ્રાન્ડ કંપનીને સ્પર્ધામાં ટકી રહેવા એટલે કે કોમ્પિટિટિવ એડવાન્ટેજ મેળવવામાં કઈ રીતે મદદ કરે છે, અને એનાથી કંપનીને નક્કર આર્થિક ફાયદો, ઇકોનોમિક વેલ્યુ કેવી રીતે મળે છે.
સમજાયું. એટલે ફોકસ પરિણામ પર વધુ છે.
બરાબર. આ જ એમનો યુનિક પોઈન્ટ છે. એ બ્રાન્ડિંગની આજુબાજુ જે પેલી રહસ્યમય હવા હોય છે ને, એને દૂર કરી દે છે, અને એને એક ગંભીર એનાલિટિકલ બિઝનેસ ડિસિપ્લિન તરીકે રજૂ કરે છે. સિદ્ધાંતોને પ્રેક્ટિકલ ઉપયોગ સાથે જોડે છે.
જે ખરેખર મેનેજર્સ અને નવા બિઝનેસ શરૂ કરનારાઓ માટે ઉપયોગી થઈ શકે.
ચોક્કસ. એ બ્રાન્ડના કેવી રીતે અને શા માટે બંને પાસા પર ધ્યાન આપે છે.
તો પછી ગ્રાન્ટના વિચારોનો મુખ્ય સાર શું છે, એમનો સેન્ટ્રલ આઈડિયા શું કહે છે?
જુઓ, ગ્રાન્ટનો મૂળ વિચાર એ છે કે બ્રાન્ડિંગ એની શરૂઆતની ભૂમિકાથી, જે જૂના જમાનામાં માલિકી બતાવવા પશુ પર દામ દેવા જેટલી સાદી હતી, ત્યાંથી ઘણું આગળ વધી ગયું છે.
હા, એ તો ખાલી નિશાની હતી.
બરાબર. ત્યાંથી વિકસીને આજે એ આધુનિક બિઝનેસ સ્ટ્રેટેજીનો એક કેન્દ્રીય સ્તંભ બની ગયું છે. એ ખાલી ઓળખનું નિશાન નથી રહ્યું, પણ એક લાંબા ગાળાની મૂલ્યવાન વ્યૂહાત્મક સંપત્તિ છે, સ્ટ્રેટેજિક એસેટ.
અને આ સંપત્તિ, આ એસેટ, એ મૂલ્ય કેવી રીતે બનાવે છે? શું એ ખાલી માર્કેટિંગની રમત છે?
ના ના, ગ્રાન્ટ કહે છે કે એનાથી ઘણું ઊંડું છે. બ્રાન્ડ શું કરે છે, એ અર્થ એટલે કે મીનિંગનું મેનેજમેન્ટ કરે છે. ગ્રાહકના મનમાં ચોક્કસ ધારણાઓ, લાગણીઓ ઊભી કરે છે.
હા,
એ વિશ્વાસ બનાવે છે, ટ્રસ્ટ, અને ગ્રાહકો સાથે લાંબા ગાળાના સંબંધો કેળવે છે, અને આ બધા દ્વારા એ કંપની માટે મૂર્ત આર્થિક મૂલ્ય એટલે કે ટેન્જિબલ ઇકોનોમિક વેલ્યુ અને સ્પર્ધાત્મક લાભ ઊભો કરે છે. આ એનો મુખ્ય ધ્યેય છે, ગોલ છે.
એટલે ટૂંકમાં ગ્રાન્ટ કહે છે કે બ્રાન્ડ ગ્રાહકો માટે વસ્તુઓ સરળ બનાવે છે, જેમ કે માહિતીનો શોર્ટકટ, ગુણવત્તાની ગેરંટી જેવું, પસંદગીનું જોખમ ઘટાડે.
હા, અને કંપનીઓ માટે,
કંપનીઓ માટે એ પોતાને બીજાઓથી અલગ પાડવાનો એટલે કે ડિફરન્શિએટ કરવાનો રસ્તો બને છે, જેના આધારે કદાચ એ થોડો વધારે ભાવ, પ્રાઇસ પ્રીમિયમ પણ લઈ શકે, અને લાંબા ગાળે એ જ કંપનીની આબરૂ, પ્રતિષ્ઠા બની જાય છે.
એકદમ બરાબર. તો ચાલો હવે થોડા વધુ ઊંડા ઉતારીએ. ગ્રાન્ટના વિશ્લેષણના મુખ્ય મુદ્દાઓ જોઈએ. સૌથી પહેલો સવાલ, આ બ્રાન્ડ છે શું ખરેખર?
હા, કારણ કે આપણે ઘણીવાર લોગો કે નામને જ બ્રાન્ડ સમજી લઈએ છીએ.
પણ ગ્રાન્ટ સ્પષ્ટ કરે છે કે બ્રાન્ડ એનાથી ઘણું વધારે છે. એ કોઈ ભૌતિક વસ્તુ નથી, પણ એ ગ્રાહકના મનમાં રહેલી ધારણાઓ, એટલે કે પરસેપ્શન્સ, જોડાણો, અસોસિએશન્સ અને લાગણીઓ, ઇમોશન્સનો એક જટિલ સમૂહ છે.
એટલે એક માનસિક રચના છે એમ?
હા, એક મેન્ટલ કન્સ્ટ્રક્ટ. એની મુખ્ય ભૂમિકા, એનો રોલ ગ્રાહકના મનમાં એક ચોક્કસ છાપ ઊભી કરવાનો અને એને જાળવી રાખવાનો છે.
તો એમ કહી શકાય કે એ પ્રતિષ્ઠા બનાવે છે?
ચોક્કસ, એ મૂળભૂત રીતે એક રેપ્યુટેશન બિલ્ડર છે અને એક વચન છે, પ્રોમિસ, જે કંપની ગ્રાહકને આપે છે. અને જ્યારે કંપનીએ વચન વારંવાર પાળે છે, ત્યારે જ બ્રાન્ડ મજબૂત બને છે, વિશ્વાસ જન્મે છે.
પેલી જાણીતી કહેવત છે ને,
હા,
પ્રોડક્ટ ફેક્ટરીમાં બને છે પણ બ્રાન્ડ ગ્રાહકના મનમાં રચાય છે.
બિલકુલ એ જ વાત.
સમજાઈ ગયો. તો હવે બીજો સવાલ, આ બ્રાન્ડ્સ આર્થિક મૂલ્ય, વેલ્યુ કેવી રીતે બનાવે છે? ગ્રાહક અને કંપની બંને માટે ફાયદા શું?
ગ્રાન્ટ આ બંને બાજુ સમજાવે છે. ગ્રાહક માટે, જેમ આપણે કહ્યું, એ માહિતીનો શોર્ટકટ છે.
હા, પસંદગી સહેલી બનાવે,
જોખમ ઘટાડે. જાણીતી બ્રાન્ડ લઈએ એટલે એક જાતની માનસિક શાંતિ મળે.
પણ એનાથી આગળ પણ છે.
હા, મને લાગે છે કે એનો સાયકોલોજીકલ ફાયદો પણ મોટો છે. બ્રાન્ડ્સ આપણને આપણી ઓળખ વ્યક્ત કરવામાં, આપણા મૂલ્યો બતાવવામાં મદદ કરે છે.
દાખલા તરીકે,
જેમ કે કોઈ ખાસ બ્રાન્ડની ઇકો ફ્રેન્ડલી વસ્તુ વાપરીએ તો એ પર્યાવરણ પ્રત્યેની આપણી ચિંતા દર્શાવે, અથવા કોઈ લક્ઝરી બ્રાન્ડ હોય તો એ સ્ટેટસ સિમ્બોલ બને, ખરું ને? બિલકુલ. અને કંપની માટે શું ફાયદા? એમના માટે તો મજબૂત બ્રાન્ડ ઘણા ફાયદા લાવે છે. પહેલું, ઊંચા ભાવ લેવાની ક્ષમતા, પ્રાઇસ પ્રીમિયમ.
હા, એ તો છે જ.
ગ્રાહકો વારંવાર ખરીદે એટલે કે કસ્ટમર લોયલ્ટી વધે, અને નવા સ્પર્ધકો માટે બજારમાં આવવું મુશ્કેલ બને, કેમ કે એમણે ખાલી પ્રોડક્ટ સામે નહીં પણ વર્ષોથી બનેલી બ્રાન્ડની પ્રતિષ્ઠા સામે પણ લડવાનું છે. અને આ બધાનું પરિણામ શું? બ્રાન્ડ ઇક્વિટી. બ્રાન્ડ ઇક્વિટી, જે બ્રાન્ડની માપી શકાય એવી નાણાકીય કિંમત છે, અને આ બ્રાન્ડ ઇક્વિટી બનાવવી એ જ બ્રાન્ડિંગનો મુખ્ય ધ્યેય છે, ગોલ.
ઓકે, તો આટલી કિંમતી બ્રાન્ડ ઇક્વિટી બનાવવા માટે કરવું શું પડે? ગ્રાન્ટ એની પ્રોસેસ વિશે શું કહે છે?
ગ્રાન્ટ મુખ્યત્વે બે વસ્તુઓ પર ભાર મૂકે છે, બ્રાન્ડ આઇડેન્ટિટી એટલે કે બ્રાન્ડ ઓળખ, અને બ્રાન્ડ પોઝિશનિંગ એટલે કે બ્રાન્ડની સ્થિતિ. આ બંને સ્ટ્રેટેજીના પાયા છે.
ઓળખ અને સ્થિતિ,
હા,
આ બંનેમાં શું ફરક છે, થોડું સમજાવશો?
ચોક્કસ. બ્રાન્ડ આઇડેન્ટિટી એટલે કંપનીનો આંતરિક દૃષ્ટિકોણ, કંપની પોતાની બ્રાન્ડને કેવી રીતે જુએ છે અને ગ્રાહકો એને કેવી રીતે જુએ એવું ઈચ્છે છે.
એટલે એમાં શું શું આવે?
એમાં બ્રાન્ડનું મૂળ તત્વ, એનું એસેન્સ, એનું વ્યક્તિત્વ, પર્સનાલિટી, એના મૂલ્યો, વેલ્યુઝ, અને એ ગ્રાહકને શું વચન આપે છે, પ્રોમિસ, એ બધું આવે. એ કંપની માટે એક દિશાસૂચક જેવું છે, નક્કી કરે છે કે બ્રાન્ડ શું છે અને શું નથી. એ બ્રાન્ડનો ઇચ્છિત રોલ નક્કી કરે છે.
અને બ્રાન્ડ પોઝિશનિંગ એ આનાથી કઈ રીતે જુદું પડે?
બ્રાન્ડ પોઝિશનિંગ એ પેલી આઇડેન્ટિટીને બજારમાં સ્થાપિત કરવાની સ્ટ્રેટેજી છે. એ નક્કી કરે છે કે સ્પર્ધકોની સરખામણીમાં ગ્રાહકના મનમાં બ્રાન્ડ કયું ખાસ સ્થાન, યુનિક પોઝિશન મેળવવા માંગે છે. આ માટે એક સ્પષ્ટ વેલ્યુ પ્રોપોઝિશન હોવું જરૂરી છે, એટલે કે આ બ્રાન્ડ ગ્રાહકને કયા એવા ખાસ લાભ આપે છે જે બીજા નથી આપતા. જેમ કે વોલ્વો કારની વાત કરીએ તો એમની પોઝિશનિંગ સુરક્ષા પર છે, સેફ્ટી. આ બજારમાં એમનો ઈચ્છિત ગોલ છે.
સમજાયું. એટલે આઇડેન્ટિટી એ છે કે આપણે કોણ છીએ, અને પોઝિશનિંગ એ છે કે આપણે ગ્રાહકના મનમાં ક્યાં દેખાવા માંગીએ છીએ.
બરાબર સમજ્યા. હવે ઘણી મોટી કંપનીઓ હોય છે જેમની પાસે એક કરતાં વધુ બ્રાન્ડ હોય, જેમ કે યુનિલિવર છે, પીએનજી છે.
હા, એમના તો કેટલાય સાબુ, શેમ્પુ, ડિટર્જન્ટ.
બરાબર. તો આ બધી બ્રાન્ડ્સનું સંચાલન કેવી રીતે થાય? ગ્રાન્ટ આ માટે બ્રાન્ડ આર્કિટેક્ચરના મોડેલ સમજાવે છે.
ઓહ, બ્રાન્ડ આર્કિટેક્ચર, આ રસપ્રદ લાગે છે. કેવા મોડેલ્સ હોય છે?
મુખ્યત્વે બે પ્રકારના. પહેલું છે બ્રાન્ડેડ હાઉસ. બ્રાન્ડેડ હાઉસ, અહીં મુખ્ય કોર્પોરેટ બ્રાન્ડ જ હીરો હોય છે, જેમ કે ગૂગલ અથવા ટાટા.
હા, એમની છત્રછાયા હેઠળ બધી પ્રોડક્ટ્સ કે સર્વિસ આવે. ગૂગલ મેપ્સ, ગૂગલ ડોક્સ કે પછી ટાટા સોલ્ટ, ટાટા મોટર્સ, ટાટા ટી. ફાયદો એ કે મુખ્ય બ્રાન્ડની જે શાખ છે એનો લાભ બધાને મળે, માર્કેટિંગમાં પણ સરળતા રહે.
પણ જોખમ.
જોખમ એ કે જો એક પ્રોડક્ટ કે સર્વિસમાં કંઈ ગડબડ થઈ તો એની અસર આખી કોર્પોરેટ બ્રાન્ડ પર પડે, આખા ઘરને અસર થાય.
અને બીજું મોડલ, બીજું છે હાઉસ ઓફ બ્રાન્ડ્સ. હાઉસ ઓફ બ્રાન્ડ્સ, અહીં પેરેન્ટ કંપની જેમ કે પ્રોક્ટર એન્ડ ગેમ્બલ એટલે કે પીએનજી એ પડદા પાછળ રહે છે.
અચ્છા.
અને એની માલિકીની ઘણી બધી અલગ અલગ બ્રાન્ડ્સ જેમ કે ટાઇડ, પેમ્પર્સ, જિલેટ, એરિયલ, વિક્સ, હેડ એન્ડ શોલ્ડર્સ, આ બધી સ્વતંત્ર રીતે કામ કરે છે. ગ્રાહકોને કદાચ ખબર પણ ના હોય કે આ બધી બ્રાન્ડ્સ એક જ કંપનીની છે.
હા, એવું બને.
આનો ફાયદો એ કે દરેક બ્રાન્ડ પોતપોતાના ટાર્ગેટ માર્કેટ પર ફોકસ કરી શકે છે અને જોખમ વહેંચાઈ જાય છે. એક બ્રાન્ડ ફેલ જાય તો બીજીને અસર ના થાય. કયું આર્કિટેક્ચર અપનાવવું એ કંપનીના સ્ટ્રેટેજિક ગોલ્સ પર આધાર રાખે છે.
આ તો થઈ બ્રાન્ડ બનાવવા અને એના સંચાલનની વાત. પણ આપણે જાણીએ છીએ કે છેલ્લા 10-15 વર્ષમાં ડિજિટલ ક્રાંતિ આવી છે. ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા, આ બધાએ બ્રાન્ડિંગની આખી રમત કેવી રીતે બદલી નાખી છે. ગ્રાન્ટના વિચારો અહીં લાગુ પડે છે?
હા, અને ગ્રાન્ટ આ ફેરફારને ખૂબ જ મહત્વનો ગણે છે. સૌથી મોટો બદલાવ શું આવ્યો છે? સત્તાનું કેન્દ્ર બદલાયું છે, પાવર શિફ્ટ થયો છે.
કેવી રીતે?
પહેલા કંપનીઓ બ્રાન્ડ વિશે જે કહેવા માંગતી હતી એ સંદેશ પર એમનો ઘણો કંટ્રોલ હતો. ટીવી, રેડિયો, છાપા દ્વારા એ વન વે કમ્યુનિકેશન હતું, મોનોલોગ.
હા, એ બરાબર. પણ હવે એવું નથી રહ્યું, ખરું ને? હવે તો ગ્રાહકો પોતે જ બ્રાન્ડ વિશે બોલે છે, રિવ્યુ લખે છે, ફેસબુક, ટ્વિટર પર ચર્ચા કરે છે.
બિલકુલ. હવે આ એક ડાયલોગ બની ગયો છે, સંવાદ. ગ્રાહકો જાહેરમાં બ્રાન્ડના વખાણ પણ કરે અને ટીકા પણ કરી શકે. બ્રાન્ડ હવે ખાલી એ નથી જે કંપની કહે છે.
તો શું છે
બ્રાન્ડ? હવે એ વધુ છે જે યુઝર્સની કમ્યુનિટી, એનો સમુદાય એના વિશે કહે છે અને માને છે. આનાથી શું થયું? કંપનીઓ માટે ટ્રાન્સપેરન્ટ રહેવું, ઓથેન્ટિક રહેવું અને ગ્રાહકો સાથે સીધો સંવાદ કરવો એ હવે ફરજિયાત બની ગયું છે.
એટલે બ્રાન્ડ મેનેજરનો રોલ પણ બદલાયો હશે.
ચોક્કસ. એમનો રોલ હવે ખાલી મેસેજ બ્રોડકાસ્ટ કરવાનો નથી રહ્યો, પણ વાતચીતને મેનેજ કરવાનો, કોન્વર્ઝેશન મેનેજમેન્ટનો વધુ બની ગયો છે.
અને આના જોખમો પણ હશે જ ને, જેમ કે નેગેટિવ વાતો ફેલાય તો?
ચોક્કસ. નકારાત્મક ફીડબેક, ફરિયાદો અને ખોટી માહિતી પણ, એ બધું વીજળીની ઝડપે વાયરલ થઈ શકે છે અને વર્ષોથી બનાવેલી બ્રાન્ડની ઇમેજને મિનિટોમાં નુકસાન પહોંચાડી શકે. એટલે હવે બ્રાન્ડ મેનેજમેન્ટ વધુ ચેલેન્જિંગ છે, સતત ધ્યાન રાખવું પડે.
ગ્રાન્ટ એવું પણ કહે છે ને કે બ્રાન્ડિંગ ખાલી પ્રોડક્ટ્સ કે સર્વિસ માટે જ નથી.
હા, એ મુદ્દો પણ મહત્વનો છે. બ્રાન્ડિંગના સિદ્ધાંતો બધે લાગુ પડે છે, જેમ કે પ્લેસ બ્રાન્ડિંગ.
પ્લેસ બ્રાન્ડિંગ
એટલે?
એટલે કે શહેરો, રાજ્યો, દેશો પણ પોતાની એક બ્રાન્ડ બનાવે છે. શા માટે? પ્રવાસીઓને, રોકાણકારોને, ટેલેન્ટને આકર્ષવા માટે. જેમ કે ઇનક્રેડિબલ ઇન્ડિયા કે વાઇબ્રન્ટ ગુજરાત આના ઉદાહરણ છે.
હા, બરાબર.
એવી જ રીતે પર્સન બ્રાન્ડિંગ.
નેતાઓ, કલાકારો, ખેલાડીઓ એ પણ પોતાની એક બ્રાન્ડ બનાવે છે, અને નોન પ્રોફિટ સંસ્થાઓ પણ પોતાના મિશન માટે સપોર્ટ અને ફંડ મેળવવા બ્રાન્ડિંગનો ઉપયોગ કરે છે, જેમ કે WWF નો પેલો પાંડાનો લોગો. ટૂંકમાં, જ્યાં પણ પ્રતિષ્ઠા બનાવવી હોય, પોતાની જાતને અલગ પાડવી હોય અને વિશ્વાસ સ્થાપિત કરવો હોય, જે બ્રાન્ડિંગનો મુખ્ય ગોલ છે, ત્યાં બ્રાન્ડિંગનો રોલ આવે જ છે.
પણ એક સવાલ, શું બ્રાન્ડિંગ હંમેશા સારું જ હોય? શું એની કોઈ નકારાત્મક બાજુ, કોઈ ડાર્ક સાઈડ નથી? ગ્રાન્ટ આના વિશે કંઈ કહે છે?
હા, ગ્રાન્ટ આ મુદ્દાને પણ અવગણતા નથી. એ સ્વીકારે છે કે બ્રાન્ડિંગની ટીકાઓ પણ થાય છે અને ઘણીવાર એ સાચી પણ હોય છે.
કેવી ટીકાઓ? દાખલા તરીકે?
મુખ્ય ટીકાઓમાં એક છે ઉપભોક્તાવાદ અને ભૌતિકવાદને પ્રોત્સાહન આપવું, એટલે કે લોકોને એવી વસ્તુઓ ખરીદવા લલચાવવા જેની કદાચ એમને ખરેખર જરૂર જ ન હોય.
હા, એવું બને છે.
ક્યારેક બ્રેન્ડિંગ છેતરપિંડી ભર્યું કે ગેરમાર્ગે દોરનારું પણ હોઈ શકે.
મિસલીડિંગ.
મોટી ગ્લોબલ બ્રાન્ડ્સ ક્યારેક નાની સ્થાનિક સંસ્કૃતિઓ અને બિઝનેસને દબાવી દે છે, જેનાથી એક પ્રકારની કલ્ચરલ હોમોજિનાઇઝેશન એટલે કે સાંસ્કૃતિક એકરૂપતા વધે છે.
અને પેલો કોર્પોરેટ દંભનો મુદ્દો.
હા, એ પણ મોટો મુદ્દો છે. કોર્પોરેટ હિપોક્રેસી, જ્યારે બ્રાન્ડની જાહેર છબી, જેમ કે સામાજિક જવાબદારીની મોટી મોટી વાતો કરવી, અને કંપનીનું વાસ્તવિક વર્તન, જેમ કે પર્યાવરણને નુકસાન કરવું કે કર્મચારીઓનું શોષણ કરવું, એ બે વચ્ચે મોટો તફાવત હોય. આ બધી ટીકાઓ આપણને યાદ અપાવે છે કે બ્રાન્ડિંગ એક શક્તિશાળી સાધન છે અને એની સાથે નૈતિક જવાબદારીઓ પણ જોડાયેલી છે.
બરાબર છે. તો આટલી બધી ચર્ચા પછી જો આપણે ગ્રાન્ટના વિચારોમાંથી કેટલાક મુખ્ય સંદેશાઓ, કી ટેકઅવેઝ તારવવા હોય તો એ કયા હોઈ શકે, શ્રોતાઓને ખાસ યાદ રાખવા જેવા?
મને લાગે છે પહેલો અને સૌથી મહત્વનો સંદેશ એ છે કે બ્રાન્ડ એક વ્યૂહાત્મક સંપત્તિ છે, માત્ર માર્કેટિંગ ખર્ચ નથી. ગ્રાન્ટનો મુખ્ય ભાર એ છે કે બજારમાં લાંબો સમય ટકવા માટે સૌથી મજબૂત આધાર પ્રોડક્ટ કે ભાવ નથી, પણ બ્રાન્ડમાં રહેલો અર્થ અને વિશ્વાસ છે, જેની નકલ કરવી બહુ અઘરી છે.
હા, જેમ કે ભારતમાં ટાટા ગ્રુપ, એમની બ્રાન્ડ એ વર્ષોના વિશ્વાસનું પરિણામ છે, એ જેમની સૌથી મોટી એસેટ છે.
બીજો મુદ્દો મને લાગે છે એ છે કે બ્રાન્ડ એ તર્ક કરતાં વધુ વિશ્વાસ અને લાગણી પર બનેલો સંબંધ છે. એ ગ્રાહકના મનમાં ઊંડે સુધી કામ કરે છે, ઇમોશનલ કનેક્શન બનાવે છે, લોયલ્ટી બનાવે છે.
જેમ કે અમૂલ, એ ખાલી ડેરી પ્રોડક્ટ નથી, પણ પેઢીઓનો વિશ્વાસ છે, ગુણવત્તા છે, સહકારી ચળવળનું પ્રતીક છે.
ત્રીજો મહત્વનો સંદેશ છે ઉત્પાદનથી અનુભવ તરફનું પરિવર્તન. આજનું બ્રાન્ડિંગ ખાલી વસ્તુ વેચવા પૂરતું નથી, પણ ગ્રાહકને એક સારો સળંગ અનુભવ, કસ્ટમર એક્સપિરિયન્સ આપવા વિશે છે.
હા, ઓનલાઈન શોપિંગનું જ ઉદાહરણ લઈએ. ઓર્ડર કરવાની સરળતા, ડિલિવરીની સ્પીડ, રિટર્ન પોલિસી, કસ્ટમર કેર, આ બધું મળીને બ્રાન્ડનો અનુભવ બને છે.
ચોથો સંદેશ, જે ડિજિટલ યુગ સાથે સીધો જોડાયેલો છે, સંવાદ અનિવાર્ય છે. કંપનીઓ હવે ખાલી બોલી શકે નહીં, એમને ગ્રાહકોને સાંભળવા પણ પડશે અને એમની સાથે ટ્રાન્સપરન્ટલી વાત કરવી પડશે.
સોશિયલ મીડિયા પર ગ્રાહકોની ફરિયાદોનો તરત જવાબ આપવો એ હવે જરૂરી બની ગયું છે.
અને પાંચમો, જે આજે વધુને વધુ મહત્વનો બની રહ્યો છે, નૈતિકતા અને ટકાઉપણુંનું વધતું મહત્વ. ગ્રાહકો હવે વધુ જાગૃત છે. એ જાણવા માંગે છે કે બ્રાન્ડ સમાજ અને પર્યાવરણ પ્રત્યે કેટલી જવાબદાર છે.
હા, ભારતમાં પણ આપણે જોઈએ છીએ કે સ્થાનિક, હાથ બનાવટની, ઓર્ગેનિક કે સસ્ટેનેબલ પ્રોડક્ટ્સ બનાવતી બ્રાન્ડ્સ તરફ લોકો વધુ આકર્ષાઈ રહ્યા છે.
બરાબર.
ગ્રાન્ટના કામમાંથી કેટલાક વાક્યો કે વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય. થોડા એવા યાદગાર વિચારો પર નજર કરીએ.
ચોક્કસ. એક વિચાર જે બ્રાન્ડના હાર્દને સ્પર્શે છે, બ્રાન્ડ એ મૂળભૂત રીતે ગ્રાહકોને ઉત્પાદન કે સેવાથી શું અપેક્ષા રાખવી તે વિશેનું વચન છે. આ બહુ ઊંડી વાત છે. એ બ્રાન્ડની જવાબદારી અને વિશ્વાસના પાયા પર ભાર મૂકે છે.
હા, એ ખાલી દાવો નથી, એ નિભાવવું પડતું વચન છે. બીજો વિચાર બ્રાન્ડ ઇક્વિટી વિશે હતો.
હા, બ્રાન્ડ ઇક્વિટી એ બ્રાન્ડ જ્ઞાનની ગ્રાહક પ્રતિભા પર પડતી વિભેદક અસર છે. આ થોડું ટેકનિકલ લાગે, પણ સાદી ભાષામાં કહીએ તો ખાલી બ્રાન્ડનું નામ સાંભળીને જ ગ્રાહક એ જ વસ્તુ માટે અલગ રીતે વિચારે કે વર્તે.
જેમ કે એક સરખી કોફી માટે લોકો સ્ટારબક્સમાં વધુ પૈસા કેમ આપે છે, એ બ્રાન્ડ ઇક્વિટીની અસર છે.
બરાબર. અને ડિજિટલ યુગ માટે આ વિચાર, ડિજિટલ યુગમાં બ્રાન્ડ્સ તેમના સંદેશાઓને નિયંત્રિત કરી શકતા નથી, તેઓ ફક્ત વાતચીતને પ્રભાવિત કરવાની આશા રાખી શકે છે. આ બતાવે છે કે કંટ્રોલ હવે ગ્રાહકો પાસે છે અને કંપનીઓએ પ્રભાવ પાડવા પર, ઇન્ફ્લુએન્સ પર ફોકસ કરવું પડે છે.
અને પેલો ગ્લોબલ વિચારો, લોકલ કામ કરો વાળો મુદ્દો.
હા, વૈશ્વિક બ્રાન્ડ્સે વૈશ્વિક સ્તરે વિચારવું જોઈએ, પરંતુ સ્થાનિક સ્તરે કાર્ય કરવું જોઈએ. તેમના મૂળ તત્વને જાળવી રાખીને સ્થાનિક બજાર મુજબ અભિવ્યક્તિને અનુકૂલિત કરવી જોઈએ. જેમ મેકડોનલ્ડ્સ ભારતમાં મેક આલુ ટિક્કી વેચે છે, એ ગ્લોકલ અપ્રોચ છે.
બરાબર.
અને છેલ્લો પણ મારા મતે સૌથી અસરકારક વિચાર, સૌથી મજબૂત બ્રાન્ડ્સ અધિકૃત વાર્તાઓ પર બનેલી હોય છે જે ગ્રાહકોના પોતાના મૂલ્યો અને આકાંક્ષાઓ સાથે પડઘો પાડે છે. આ ઇમોશનલ કલેક્શન અને સ્ટોરીટેલિંગના મહત્ત્વ પર ભાર મૂકે છે. જ્યારે બ્રાન્ડની વાર્તા ગ્રાહકને પોતાની લાગે ત્યારે જોડાણ મજબૂત બને છે.
આ બધા વિચારો ખરેખર વિચારવા જેવા છે, પણ આનો વ્યવહારમાં, રિયલ લાઈફમાં ઉપયોગ કેવી રીતે થાય? કોઈ નવો બિઝનેસ શરૂ કરનાર હોય કે કોઈ માર્કેટિંગ પ્રોફેશનલ હોય, એમના માટે શું શીખવા જેવું છે?
જુઓ, નાના ઉદ્યોગ સાહસિકો માટે મુખ્ય શીખ એ છે કે શરૂઆતથી જ પોતાની બ્રાન્ડની ઓળખ અને પોઝિશનિંગ સ્પષ્ટ રાખો. ભલે બજેટ ઓછું હોય, ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરીને પોતાની વાત કહો, ગ્રાહકો સાથે સીધો સંબંધ બાંધો.
અને માર્કેટિંગ પ્રોફેશનલ્સ માટે?
એમના માટે ખાલી ટૂંકા ગાળાના સેલ્સ ટાર્ગેટ પર નહીં, પણ લાંબા ગાળાની બ્રાન્ડ ઇક્વિટી બનાવવા પર ફોકસ કરવું. બ્રાન્ડનું પરફોર્મન્સ માપવું અને બધા કોમ્યુનિકેશનમાં કન્સિસ્ટન્સી એટલે કે એક સૂત્રતા જાળવવી.
અને જેઓ કંપની ચલાવે છે, લીડર્સ છે, એમના માટે?
એમના માટે મેસેજ સ્પષ્ટ છે. બ્રાન્ડને ખર્ચ નહીં પણ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ ગણો. જો તમારી પાસે ઘણી બ્રાન્ડ્સ હોય તો એમના પોર્ટફોલિયોને બરાબર મેનેજ કરો અને બ્રાન્ડને કંપનીના મુખ્ય ધ્યેયો સાથે જોડો.
અને આપણે સૌ ગ્રાહકો તરીકે પણ આમાંથી કંઈક શીખી શકીએ, ખરું ને?
ચોક્કસ. આપણે બ્રાન્ડના દાવાઓનું વધુ ધ્યાનથી મૂલ્યાંકન કરી શકીએ. શું બ્રાન્ડ જે કહે છે તે કરે છે? શું એ આપણા મૂલ્યો સાથે મેળ ખાય છે? આપણે વધુ જાણકાર બનીને પસંદગી કરી શકીએ.
એટલું જ નહીં, આ સિદ્ધાંતો આપણે પોતાના માટે, પર્સનલ બ્રાન્ડિંગ માટે પણ વાપરી શકીએ. કારકિર્દીમાં આપણી પોતાની ઓળખ, આપણા કૌશલ્યો, આપણું મૂલ્ય સ્પષ્ટ કરીને આપણી પ્રોફેશનલ રેપ્યુટેશન બનાવી શકીએ.
બિલકુલ.
વાહ, આ ખરેખર ખૂબ જ ઊંડી અને ઉપયોગી ચર્ચા રહી. મારા માટે આ બધામાંથી જો એક વાત યાદ રાખવાની હોય તો એ કે બ્રાન્ડ એ કંપનીની કદાચ સૌથી ટકાઉ, સૌથી લાંબી ચાલનારી સંપત્તિ છે. ટેકનોલોજી બદલાય, પ્રોડક્ટ કોપી થાય, પણ મનમાં વસેલો વિશ્વાસ અને અર્થ એ દાયકાઓ સુધી ટકી શકે છે.
અને મારા માટે જે વાત સૌથી વધુ મહત્વની લાગી તે એ છે કે બ્રાન્ડિંગ હવે કોઈ ઉપરછલ્લી સજાવટ નથી, પણ સ્ટ્રેટેજીનું હાર્દ છે. અને ખાસ કરીને આ ડિજિટલ યુગમાં એ કોઈ સ્થિર વસ્તુ નથી, પણ એક સતત ચાલતો સંવાદ છે, જેને જીવંત રાખવા માટે સતત ધ્યાન, કાળજી અને બદલાવ લાવવાની તૈયારી જોઈએ. બ્રાન્ડ બનાવવી એ કોઈ ડેસ્ટિનેશન નથી, એ એક જર્ની છે.
અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર, જેમ જેમ બ્રાન્ડ્સ આપણા જીવનનો અભિન્ન હિસ્સો બની રહી છે, ત્યારે આપણે સભાનપણે વિચારવું રહ્યું કે આપણી પોતાની ઓળખ, આપણા મૂલ્યો અને આપણી પસંદગીઓ પર એમની શું અસર થઈ રહી છે. શું આપણે બ્રાન્ડ્સનો ઉપયોગ કરી રહ્યા છીએ કે ક્યાંક બ્રાન્ડ્સ આપણો ઉપયોગ કરી રહી છે?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.